તારીખ 29/6/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 393 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 309
પરિસ્થિતિ છે. વ્યસન છે એ શું ચીજ છે, કે મનની નબળાઈમાંથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ છે. વ્યસન શું છે? મનની નબળાઈમાંથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ છે. ઉન્મત્તા અથવા પાગલપણ શું છે? કે ઘણી આકુલતામાંથી જન્મેલી પરિસ્થિતિ છે. એમ રાગ પોતે શક્તિથી વિરુદ્ધ જઈને અશક્તિમાંથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ છે. એમાં કેટલું ટકી શકાશે? એ રાગમાં કોઈ જીવ ટકી શકે એવું નથી. એટલે જોથી પ્રશ્ન ઉઠાયો છે કે જો ધ્રુવ નાયક ભૂમિનો આશ્રય ન હોય તો જીવ સાધનાનું બળ કોના આશ્રયે પ્રગટ કરે? કોના આશ્રયે પ્રગટ કરે સાધનાનું બળ? સાધનાનું બળ કોઈના આશ્રયે પ્રગટ કરવાનો પ્રશ્ન રહેવાનો છે. સાધનામાં બળ નહીં આવે. અથવા કહેવાતી સાધના એ કોઈ સાધના રૂપે સદાય રહે બનશે? ખરેખર તો સ્વભાવને સાધે એનું નામ સાધના છે. સ્વરૂપને સાધે, સ્વભાવને સાધે, સ્વભાવની પવિત્રતાને સાધે, સ્વભાવની નિર્દોષતાને સાધે, સ્વભાવમાં રહેલા ગુણોને સાધે, સાધે રીતે પ્રગટ કરે એનું નામ સાધના. બાકી સાધનાને નામે ગમે તે ક્રિયા પ્રક્રિયા હોય એ કોઈ ખરેખર સાધનાના નામ દેવા પણ ઉચિત નથી. ઉચ્ચાર કરવામાં આવે છે કે આવી સાધના હોય ત્યારે સાથે રહેલા કેટલાક વ્યવહારિક પરિણામો અથવા તદનુસાર ઉત્પન્ન થતા જે વિકલ્પો એને સાધનાનો ઉપચાર કરે છે, એના ઉપર સાધનાનો ઉપચાર કરાય છે. પણ ખરેખર તે સાધનાના પરિણામ અવલંબનનો વિષય છે. એ મંથનથી નક્કી કરવા જેવો, નિશ્ચય કરવા જેવો વિષય છે કે પોતાને વિશે પોતે કોનું અવલંબન લે છે. આ વિષય જરા જાગૃતિથી અવલંબનને યોગ્ય સ્થાનમાં લાવવા જેવો. અયોગ્ય અવલંબન અયોગ્ય પરિણામને ઉત્પન્ન કરશે. પોતાના મૂળ સ્વરૂપનો અવલંબન નિર્દોષ પવિત્ર શુદ્ધ સ્વભાવ શુદ્ધ પરિણામ ઉત્પન્ન કરશે. જ્ઞાયક ભૂમિનું અવલંબન દેવું, હું જ્ઞાયક છું એમ, હું માત્ર જ્ઞાયક છું એમ અવલંબન દેવું. નાયકની ધ્રુવભૂમિમાં દ્રષ્ટિ જામતા અને તેમાં એકાગ્રતારૂપ પ્રયત્ન કરતા કરતા નિર્મળતા પ્રગટ થતી જાય છે. આત્માને વિશે નિર્મળતા પ્રગટ કરવાનું સાધન આ પ્રકારે છે કે નાયકની ધ્રુવભૂમિમાં દ્રષ્ટિ જામતા શ્રદ્ધા, પ્રથમ શ્રદ્ધેય પોતાનું, શ્રદ્ધેય પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પોતાનું નાયક સ્વરૂપ છે. એ સિવાય બીજું કાંઈ પોતાને શ્રદ્ધાને યોગ્ય નથી. શ્રદ્ધેય એટલે શ્રદ્ધાને યોગ્ય, બીજું કાંઈ નથી. નાયકની ધ્રુવભૂમિમાં દ્રષ્ટિ જામતા એટલે પોતાના નાયકની શ્રદ્ધા અભેદ પરિણામે થતા, અભેદ ભાવે થતા એને જામી એમ કહે છે. એમાં અંતર રહેતું નથી. પોતે નાયક છે એવા શ્રદ્ધા ભાવમાં પોતાના સ્વરૂપ અને શ્રદ્ધાને વિશે કોઈ અંતર રહેતો નથી. એવી અનન્ય દ્રષ્ટિ, અનન્ય શ્રદ્ધા થતા અને એ શ્રદ્ધાપૂર્વક તેમાં એટલે નાયક સ્વરૂપમાં એકાગ્રતારૂપ એટલે સ્થિર થવાનો, સ્થિર ઉપયોગનો પુરુષાર્થ કરતા કરતા, પુરુષાર્થ સહજ પુરુષાર્થ વૃદ્ધિગત થતા થતા જેટલો પુરુષાર્થ તેના પ્રમાણમાં નિર્મળતા પ્રગટ થતી જાય છે. આત્માને વિશે નિર્મળતા પ્રગટ થવી, તે નિર્મળતા કેટલી વધવી, કેટલા પ્રમાણમાં વધવી, એ પુરુષાર્થના અનુપાતમાં છે. જેટલો પુરુષાર્થ એટલી નિર્મળતા, જેટલો પુરુષાર્થ એટલી એકાગ્રતા. કોઈ વાર ધ્યાનથી નિર્મળતા થાય છે એમ કહેવામાં આવે છે, કેમ કે એકાગ્રતા નિર્મળતાને લાવે છે, પણ એ એકાગ્રતા પણ પુરુષાર્થના ફળથી, પુરુષાર્થના કારણથી. તદ અનુરૂપ પુરુષાર્થ ન હોય, કેમ કે સ્વરૂપ પરિણામની રચના કરવાનું મુખ્ય ગુણ કોઈ હોય તો તે આત્માનો વીરી ગુણ અથવા પુરુષાર્થ છે. એ સ્વરૂપની રચના કરે છે. પછી ધ્યાનની કયો, જ્ઞાનની કયો, અને જીવના સમગ્ર અનંતા પરિણામને આત્માને વિશે લાવવાનું કોઈ મુખ્ય નિમિત્ત કારણ હોય, અંતરંગ માને અંતરંગ નિમિત્ત ગણો, પરિપૂર્ણ આત્માની છે. અને જેવો આત્મા છે, કેવળ જ્ઞાનમાં જણાય છે એવો આત્મા અનુભવ ગોચર થાય છે ચતુર્થ ગુણસ્થાને. નિર્વિકલ્પ સ્વસંવેદનના કાળમાં અભેદ અનુભવ આવ્યા પછી પણ જેટલો પુરુષાર્થ એટલી કાર્યસિદ્ધિ. પુરુષાર્થ ઓછો તો કાર્યસિદ્ધિ અને પરિપૂર્ણતા રૂપ એનું જે ફળ છે, મોક્ષ ફળ છે, એ દૂર રહે છે. જેટલો પુરુષાર્થ ઉગ્ર અને તીવ્ર, એટલું જ મોક્ષ નદી છે. એટલે પછી શ્રદ્ધા જ્ઞાન થયા પછી બધો આધાર પુરુષાર્થ. આખો એ મોક્ષ માર્ગ પુરુષાર્થ ને આધીન છે એમ કહેવામાં આવે. પુરુષાર્થ આધીન મોક્ષ માર્ગ છે. એકાગ્રતા રૂપ પ્રયત્ન, પ્રયત્ન એટલે પુરુષાર્થ. જેટલો પ્રયત્ન કરવામાં આવે છે સ્થિર થવાનો, તેમ તેમ નિર્મળતા પ્રગટ થતી જાય છે. એટલે આત્મામાં રાગાદી મલિન ભાવો, કષાય ભાવો છે, એનો નાશ થાય છે, એનો ક્ષય થાય છે, અને શુદ્ધ સ્વરૂપે જે મૂળ સ્વરૂપ છે એનું પરિણામ છે, એ બધી પરિપૂર્ણ થઈ જાય છે. પુરુષાર્થ તો મુખ્ય વસ્તુ છે. એટલે પણ એમ કહેવામાં આવે છે કોઈ અપૂર્વ પુરુષાર્થ, પુરુષાર્થના કોઈ અપૂર્વ પરાક્રમ સમ્યક દર્શન અને આપણા પૂજાએ કરીને સ્વયંભૂ રમણ સમુદ્ર કરવો સહેલો છે એમ કે છે. અસંખ્ય યોજનો છે મોટામાં મોટો સમુદ્ર જેની પાસે આપણા અત્યારના અહીંના સમુદ્ર જે છે એટલાન્ટિક અને પેસિફિક, એ તો ખાબોચિયા લાગે છે. એની પાસે મોટા મહાસાગરો જેને આપણે કહીએ છીએ, જેની પાસે ખાબોચિયા લાગે છે, એવો સ્વયંભૂ રમણ સમુદ્ર હાથ મીંજીને કરી દેવો સહેલો છે. પણ સંસાર સમુદ્ર, મોહ સમુદ્ર, દર્શન મોહને વળગવો, સંસારના કિનારે આવવો, એને કઠિન ગણવામાં આવે છે. એનો પુરુષાર્થ વિશેષ ગણવામાં આવે છે. એવી બધી ઉપમા આપવામાં આવે છે શરીર બળ સાથે. 10,000 સુભટને હરાવનારો વીર યોદ્ધા કરતા પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરનારો પુરુષાર્થ પરાક્રમ વિશેષ ગણવામાં આવે છે. એવી બધી ઉપમાઓ આપવામાં આવે. શરીર બળને અને આત્મબળને ખરેખર કાંઈ સરખામણી કરી શકાય નહીં, કેમ કે એક ઉદ્ગળ વીર્ય છે અને એક જળ ચૈતન્ય વીર્ય છે, બે વચ્ચે મોટો ફરક છે. હવે સાધક દશાનું વર્ણન કરે છે બીજા પારિગ્રાહ. સાધક જીવની દ્રષ્ટિ નિરંતર શુદ્ધાત્મ દ્રવ્ય ઉપર હોય છે. આ શ્રદ્ધા અપેક્ષાએ વાત કરે છે. અનંત ગુણ પ્રગટ થયા સર્વ ગુણાંશ તે સમ્યત્વ એવા યથાસંભવ અનંત ગુણો શુદ્ધ થઈને પરિણામમાં લાગ્યા એમાં શ્રદ્ધાનો વિચાર કરવામાં આવે તો એને પ્રથમ અધ્યયની દ્રષ્ટિ પોતાના શુદ્ધ આત્મ કયું ઉપર હોય. આ અવલંબનથી સત્તાનું નિજ સત્તાનું નિજ ચૈતન્ય નિજ જ્ઞાનમય સત્તાનું અવલંબન દ્રષ્ટિ અભિભાવે દ્રષ્ટિનું કાર્ય અહીંયા પર્યાપ્ત છે, પૂરેપૂરું છે. આ સિવાય દ્રષ્ટિને કાંઈ કરવાનું હોતું નથી એમ દ્રષ્ટિ પોતાનું પૂરેપૂરું કાર્ય કરે છે. અને શુદ્ધ આત્મદ્રવ્ય સિવાય દ્રષ્ટિ બીજે ક્યાંય જતી નથી. બીજા કોઈ રાગ કે પર્યાય ઉપર પણ દ્રષ્ટિ જતી નથી. દ્રષ્ટિ નથી જતી છતાં એમ કેમ કે સાધક જાણે છે બધાને દ્રષ્ટિ શુદ્ધાત્મા સિવાય ક્યાંય જતી નહીં હોવા છતાં એ જ વખતે ઉત્પન્ન થયેલું જ્ઞાન બધું જાણે છે. બધું જાણે છે તે દ્રષ્ટિના વિષયને જાણે છે, દ્રષ્ટિને જાણે છે, પોતાને જાણે છે. એ સિવાય પર્યાયમાં રાગની બુદ્ધિપૂર્વકની સ્મૃતિ છે, અબુદ્ધિપૂર્વકનો રાગ કેવો અને રાગના નિમિત્તભૂત કર્મનો ઉદય કેવો, રાગના જ્ઞાનમાં બીજા નો કર્મ કેવા કેવા પ્રતિબિંબિત થાય છે એ બધું જ્ઞાનનો વિષય થાય છે. એટલે સાધક જાણે છે બધાને બધાને એટલે કે તે શુદ્ધ અશુદ્ધ પર્યાયોને જાણે છે. પોતાની વર્તમાન શુદ્ધ અશુદ્ધ પર્યાયોને જાણવાનું પોતાનું જ્ઞાન છે. એટલે કે સાધક જીવનું સમ્યક જ્ઞાન પોતાના કેટલી શુદ્ધિ પ્રગતિ કેટલી શુદ્ધિ વૃદ્ધિગત થઈ અને હજી કેટલી અશુદ્ધિ બાકી રહી છે એ બધું જ્ઞાન સાધક જીવન. સાધક જાણે છે બધાને, તે શુદ્ધ અશુદ્ધ પર્યાયોને જાણે છે અને તે જાણતા તેમના સ્વભાવ વિભાવપણાનો, તેમના સુખ દુઃખરૂપ વેદનનો, તેમના સાધક બાધકપણાનો ઇત્યાદિનો તેને વિવેક કરશે. કે શુદ્ધિ અશુદ્ધિને જાણતા શુદ્ધિ અશુદ્ધિના બીજા જે પાસા છે એના જે બીજા ફેક્ટર્સ છે એને પણ એ જાણે છે. કે એને જાણતા આમાં સ્વભાવપણું શું છે, શુદ્ધિમાં સ્વભાવપણું શું પ્રગટ થયું છે, અશુદ્ધિમાં એનું વિભાવ સ્વભાવપણું શું છે, એને વિભાવ વિભાવપણું છે. અશુદ્ધિ અનેક પ્રકારની છે, રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ પ્રતિ અનેક પ્રકારના પરિણામો છે. પણ એમાં વિભાવપણું સામાન્ય છે. સ્વભાવમાં તારતમ્ય ભેદે ગુણસ્થાન અનુસાર ચડતા ઉતરતા પરિણામ છે અને અનેક ગુણ જે પ્રગટ થાય છે શ્રદ્ધા જ્ઞાન આચરણ પુરુષાર્થ સુખ શાંતિ આનંદ વગેરે તો એ બધા ગુણમાં પણ સ્વભાવ પણ છે. ગુણ ભલે વિભિન્ન હો, ગુણનું પ્રયોજનભૂત કાર્ય ભલે વિભિન્ન હો, ગુણનું લક્ષણ ભલે વિભિન્ન હો, ગુણના નામ ભલે જુદા જુદા હો, પણ એ બધા ગુણોનું સ્વભાવપણું એક છે. વિભાવનું વિભાવપણું અને સ્વભાવનું સ્વભાવપણું એ જ્ઞાન જાણે છે. પ્રાસંગિક જ્ઞાનની જાણવાની જે શક્તિ છે એ સ્વભાવ વિભાવની જાતને જાતિ સ્વભાવથી જાણવાની શક્તિ એમાં પ્રગટ થયેલી છે અને એ એ વિષયના ઊંડાણને સૂચવે છે. જ્ઞાન દર્શન ચારિત્ર પુરુષાર્થ તત્વ વેદન વગેરે જે કાંઈ છે એમાં સ્વભાવ શું છે, બધાનો કોમન ફેક્ટર સ્વભાવ છે, એ એની જાતિ છે, એ આત્મજાતિના પરિણામ છે, સ્વભાવ જાતિના પરિણામ છે, મૂળ સ્વરૂપ જાતિના પરિણામ છે, એને જ્ઞાન જાણે છે. અને અનેકવિધ પ્રકારના વિભાવ વિકાર છે, એમાં વિભાવ પણ શું છે એની જાતિને પણ જ્ઞાન નથી. આમ તે તે પ્રકારના પરિણામના ઊંડાણમાં જઈને સ્વભાવપણું અને વિભાવપણું જાણવાનું કાર્ય જ્ઞાનનું છે, શ્રદ્ધાનું નથી. એમ કેવું શ્રદ્ધાનું જ્ઞાનનું આ કામ એનો એ વિવેક કરે છે. વિવેક કરે છે એટલે માત્ર જાણે છે એમ નહીં, જાણતા જ એનું મૂલ્ય પણ એને આવે છે કે સ્વભાવનું મૂલ્ય અનંતનું છે, વિભાવ છે તે ગમે તેટલો ગમે તેવો હોય તો પણ તે નિર્મૂલ્ય છે, એનું કોઈ મૂલ્ય નથી. એકનું મૂલ્ય આંકે છે કે આનું કોઈ ભૂલ થાય નહીં, આને કોઈ ટર્મમાં એની કિંમત થાય નહીં, આ વિભાવ તો કે એની કોઈ કિંમત નથી. પણ જે વિભાવથી તીર્થંકર નામ ગોત્ર ની પ્રકૃતિ બંધાય એ વિભાવની કિંમત આંકવી કે નહીં, સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ. જે વિભાવથી સર્વા સિદ્ધિ ના વિમાનમાં જવાય છે, દેવલોકમાં ઊંચામાં ઊંચું વિમાન સર્વા સિદ્ધિનું છે કે જ્યાં ક્ષાયક સમ્યક દ્રષ્ટિ સિવાય બીજા કોઈ જતા નથી. કોણ? ક્ષાયક સમ્યક દ્રષ્ટિ સિવાય ત્યાં બીજા કોઈ હોતા નથી, જતા નથી. એવું પુણ્ય જે વિભાવથી બંધાય એનું મૂલ્ય કેટલું, કે એના ઉપર ચોકડી મારવી પડે એટલું. કઈ ટકાવારી દેવાની કે નહીં એને, જંકશન થઈ ગયું છે. સાધક જીવને સાધતા સાધતા નિર્વાણ દશાને પ્રાપ્ત કરવામાં કોઈ શુકલ્યથી શુભનો તીવ્ર રસ પડે છે, દર્શન મોહ વગર ચારિત્ર મોહ નહીં, માત્ર ચારિત્ર મોહ છે, દર્શન મોહના અભાવ હોય. ક્ષાય સમય દર્શન હોય છે, દર્શન મોહ ક્ષાય થઈ ગયો છે, સત્તામાં નથી, એવા જીવને ઉત્કૃષ્ટ સુખ પરિણામ થાય, સર્વાર્થ સિદ્ધિનું તેત્રીસ સાધનો આવી પડે. આ તો બહુ મોટું જંકશન થઈ ગયું. રોકાવા માટે તેત્રીસ સાગર પહેલા ત્યાંથી ચારિત્ર અંગીકાર કરીને નિર્વાણ દશા પ્રાપ્ત કરવાની કોઈ તક મળતી નથી, આગળ જ વધી નથી. એમ બંધનમાં પડેલો બંધન ન છૂટે ત્યાં સુધી આગળ ન વધી શકે. પણ તીર્થંકર નામ પ્રકૃતિ તો સૌથી ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ ત્રણેય લોકને વિશે ગણાય છે. કેમ કે તેરમાને સ્થાને હરિહર પરમાત્મા હરિહર દશાને પ્રાપ્ત કરે ત્યારે તીર્થંકર દ્રવ્યને એ પ્રકૃતિનો ઉદય થાય છે. તીર્થંકરના આત્માને કે જેને ત્રણેય લોકના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યશાળીઓ વંદન કરે છે, એટલે એથી ઊંચી પ્રકૃતિ છે. સો ઇન્દ્રો જેને નમન કરે છે ઊંચામાં ઊંચા પુણ્યવાળા, અને ધર્માત્માઓ ધર્માત્માઓ મુનિરાજો ઉપાધ્યાયો આચાર્યો ગણધરો બધા જ જેમને વંદન કરે છે, એમનો પુણ્યનો વૈભવ અલૌકિક હોય છે. મનુષ્ય લોકમાં દેવોએ રચના જેની કરી છે, અને છતાંય દેવો પણ આશ્ચર્ય પામી ગયા છે કે આવી રચના થઈ કે નહીં, રચના કરનારને આશ્ચર્ય. એવી પુણ્ય પ્રકૃતિ એનું મૂલ્ય સમ્ય જ્ઞાની નહીં કેટલું, એનું કાંઈ સ્પષ્ટ કહેતા હતા. પોતાને વિશે તીર્થું કરવું એટલે સ્થિતિ હોવા છતાં બહુ સ્પષ્ટ કહેતા કે જે ભાવે તીર્થું કરવું થાય એ ભાવ પણ શું છે, ભાવ છે, ઝેર ભાવ છે, ઝેરના ઝાડ છે. કેમ કે આને આત્મામાં આનંદ અમૃત અમૃતની સાથે આમ સરખાવે છે. વિતરાગતા તે અમૃત છે અને રાગ છે એ ઝેર છે, વિરોધી છે. એ વિવેક કરે છે, જ્ઞાન આવો વિવેક કરે છે. એ પોતાથી ભિન્ન છે એમ વિવેક કરે છે, પોતાથી વિરુદ્ધ છે એમ વિવેક કરે છે, અને પોતાને જરાય ઉપાધિ નથી એમ વિવેક કરે છે, અને એનું કોઈ મૂલ્ય નથી. આ આત્મા પાસે, પોતાના સ્વરૂપ પાસે, પોતાના સ્વભાવ પાસે કોઈ કિંમત નથી. એના સ્વભાવ વિભાવ પણ આનો વિવેક કરે છે, તેમના સુખ દુઃખ રૂપ વેદનનો પણ વિવેક કરે છે. સ્વભાવમાં સુખ છે અને રાગાદી વિભાવમાં દુઃખ છે એ પણ એ પ્રત્યક્ષ જાણે છે, પ્રત્યક્ષ એને વેદે છે. સુખને સુખપણે અને દુઃખને દુઃખપણે, દુઃખને દુઃખપણે વેદે અને એને સારું માને એ વાત કેવી રીતે બની શકે? કોઈ રીતે બની શકવા યોગ્ય નથી. દુઃખને પણ સારું માને તો એને દુઃખને દુઃખ રૂપે જાણ્યો નથી. રાગ માત્ર દુઃખ છે એમ છે, અમુક રાગ સુખરૂપ છે, અમુક રાગ દુઃખરૂપ છે, એવું જે એવો જે અનુભવ છે એ ભ્રાંતિએ ચડેલા જીવનો અનુભવ છે. નિર્ભ્રાંત દશામાં તો દુઃખ તે દુઃખ જ છે અને સુખ તે સુખ છે. સુખમાં દુઃખ નથી, દુઃખમાં સુખ નથી, બે ભાવ વિરુદ્ધ છે. એટલે શુદ્ધતામાં સુખ છે, અશુદ્ધતામાં દુઃખ છે, અને તે કહેવા માત્ર નથી પણ વેદન રૂપે છે. એના વેદનનો એ વિવેક કરે છે, વિવેક કરે છે ત્યારે તે દુઃખથી હટે છે અને સુખ પ્રત્યે વળે છે. જીવના પરિણામ સ્વાભાવિક રીતે દુઃખથી ખસે છે અને સુખ પ્રત્યે વળે છે, એ એનો વિવેક છે. અને તેમના સાધક બાધક પણ આનો, શુદ્ધતા તે સાધક પરિણામ છે, અશુદ્ધતા તે શુદ્ધતાને બાધા કરનારા પરિણામ છે, અથવા પરસ્પર એકબીજાને વધ્ય ઘાતક શબ્દ છે. એક ઘાત કરનાર છે ને એક ઘાત થનાર છે. જો અશુદ્ધિનું જોર વધે તો શુદ્ધિનો ઘાત થાય, જો શુદ્ધિનું જોર વધે તો અશુદ્ધિનો ઘાત થાય. એકબીજાને વચ્ચે ઘાતક સંબંધ છે, સમય સાથે વચ્ચે ઘાતક સંબંધ છે. રાગ તો જીવના પરિણામ છે. ત્યાં એવો જ દ્રષ્ટાંત આચાર્ય મહારાજે આપ્યો છે કે આ પીપર છે, પીપર પીપળા ને પીપર પીપળા જેવા પાન હોય, પીપળામાં લાખ થાય છે, લાખ લાખ અંદરથી રસ ઝરે છે. ક્યાંથી નીકળ્યું એ પીપળું? જેમ રાગ આત્મામાંથી નીકળ્યો એમ તું કહે છે તો કે આ રાગ પીપળામાંથી નીકળ્યું, પીપળમાંથી નીકળ્યું. શું કરે? એને ખાઈ જાય, એનો ક્ષય કરી નાખે, એ ઝાડનો જ ક્ષય કરી નાખે. એમાંથી ને એમાંથી ઉત્પન્ન થયેલો રસ એનો ક્ષય કરી નાખે. એમ રાગરસ છે એ આત્માના સ્વભાવનો ઘાતક છે, ક્ષય કરનાર છે. માટે કોઈ પણ રીતે સાધક દિશામાં ઉપાદેય માનવામાં આવતા નથી, કોઈ પણ રીતે ઉપાદેય નથી માનતા. એમ તેના સાધક બાધક પણાનો ઇત્યાદિનો વિવેક વર્તે છે. જ્ઞાનનું કાર્ય વિવેક કરવાનું છે, દ્રષ્ટિનું કાર્ય દ્રષ્ટિના વિષયભૂત આત્મ સ્વભાવને જ્ઞાય સ્વભાવને અભેદ ભાવે વળગી રહેવાનું છે, ચીપકી રહેવાનું છે, નોટી રહેવાનું છે. અને જ્ઞાનનું કાર્ય વિવેક કરવાનું છે, એ છે ઉપાધિ છે, એનો વિવેક જ્ઞાન કરે છે. સાધક દશામાં સાધકને યોગ્ય અનેક પરિણામો વર્તતા હોય સાધકને યોગ્ય પરિણામમાં પુરુષાર્થની વિશિષ્ટતા અહીંયા દર્શાવી છે. અહીંયા ખાસ કરીને આ બોલની અંદર પુરુષાર્થ પ્રધાન જ્ઞાનની દશાનું વર્ણન છે. જે સાધક દશા છે, જ્ઞાનીની દશા છે, મોક્ષ માર્ગી ધર્માત્માની જે દશા છે, એમાં અનંત ગુણ પ્રગટતા હોવાથી અનેક ગુણથી એ દશાની મહિમા અને પ્રશંસા કરતા કરતા અનેક વાતો આવે છે ત્યારે અનેક પડખેથી એ દશાને ભૂલવવામાં આવે છે, એની ભૂલવણી કરવામાં આવે છે અને એને દર્શાવવામાં આવે છે. એમાં અહીંયા પ્રકાર લીધો છે પુરુષાર્થ પ્રધાન સાધક દશા કેવી હોય છે એ વાત કરે છે. તો ઘણી રીતે આવ્યા છે. વિશેષતા શું છે કે એને ભલે એક વર્ગમાં આવા ભૂલને મૂકીએ કે સાધક દશા અથવા જ્ઞાનીની દશા કેવી હોય, પણ એ દરેક વાતોમાં એના જુદા જુદા પડખેથી એ દશાને સમજવાનો અવસર હોય. આ ભૂલની અંદર એમ કહે છે કે સાધક દશામાં સાધકને યોગ્ય અનેક પરિણામો વર્તતા હોય છે. એ સંક્ષેપ કરી નાખ્યો, મિત્રનો વિસ્તાર ઘણો છે. કે ચોથા ગુણ સ્થાને શ્રદ્ધા કેવી હોય, જ્ઞાન કેટલું હોય, સુખ અને આનંદ કેટલો પ્રત્યો હોય, પુરુષાર્થ કેટલો પ્રત્યો હોય, પાંચમા એનો વ્યવહાર કેવો હોય, વ્યવહારની અંદર કેવા પરિણામ હોય, કઈ મર્યાદામાં એના પરિણામ હોય, એ મર્યાદાને બહારના પરિણામ પણ કેવા હોય કે જે એને થાય જ નહીં એવા પરિણામ કેવા હોય, એમ અસ્તિથી ને નાસ્તિથી એનો ઘણો વિસ્તાર છે. એમ પાંચમા ગુણ સ્થાનનો, એમ મુનિદશાનો, છઠ્ઠા સાતમા ગુણ સ્થાનનો એવો ઘણો વિસ્તાર છે. એમ એક વાક્યમાં સંક્ષેપ કરી દીધો છે કે સાધક દશામાં સાધકને યોગ્ય અનેક પરિણામો વર્તા હોય છે, પણ એ બધા સ્થાનોમાં સળંગ પુરુષાર્થનો જે પરિણામ છે એમાં પોતાના પૂર્ણ સ્વરૂપના અવલંબનથી ઉત્પન્ન થયેલું બળ છે, પુરુષાર્થ છે. એમ તું એમ કે મારી પાસે કરોડો છે, અબજો છે, મારી પાસે મોટું જૂથ છે, મારી પાસે સત્તા છે, હું આ દેશનો રાજા છું, પ્રેસિડેન્ટ ફલાણો, તો એનો આધાર લે છે ને, પોતાની સત્તા છે, પદ છે, એનો આધાર લે છે, પોતાની સંપત્તિનો માણસ આધાર લે છે, શરીર બળનો આધાર લે છે કે હું આવો બળવાન છું. તો અહીંયા સાધક પોતાના પૂર્ણ પદનો, સિદ્ધ પદનો આધાર લે છે કે મૂળ સ્વરૂપે હું પરિપૂર્ણ સિદ્ધ સમાન પરમાત્મ સ્વરૂપે છું, મારા પરમેશ્વર પદનો મને આધાર છે, અને એ આધારે એને કોઈ પણ ગુણ સ્થાનનો વર્તો એક સરખો જરૂરથી પુરુષાર્થ છે. એ બધા સ્થાનમાં પૂર્ણતાના આધારે જોર છે, એક આવેગ છે, અને એ પુરુષાર્થ સતત 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 સાથે ને સાથે જ રહે છે. બધા પ્રકારના શ્રદ્ધા જ્ઞાન આચરણના તમામ પ્રકારના પરિણામમાં આવું બળ સતતપણે નિરંતરપણે સાથે જ રહે છે. આ એક પુરુષાર્થની વિશિષ્ટતા છે મોક્ષ માર્ગની. અનેક પરિણામોની સાથે હું પરિપૂર્ણ છું એવું બળ સતત સાથે ને સાથે જ હોય છે. જ્ઞાન વૈરાગ્ય સૂત્ર કરી દીધું છે. જ્ઞાન અને વૈરાગ્ય સૂત્ર 389માં જ્ઞાની નિર્દેશા લીધી છે. એની કોઈ જ્ઞાન છે, વૈરાગ્ય શક્તિ જુદી જ હોય છે. સ્વરૂપનું જ્ઞાન અને અન્ય દ્રવ્યને અન્ય ભાવ પ્રત્યેની ઉપેક્ષા, સ્વરૂપની અપેક્ષા અને આની ઉપેક્ષા, અન્યની ઉપેક્ષા,
જ્ઞાન વૈરાગ્યના પ્રથાથી જ્ઞાન દશાનું વર્ણન હતું, અહીંયા પુરુષાર્થની મુખ્યતાથી વર્ણન છે. આ ફેર છે, હમણાં જ બહુ ચાલી ગયો. આપણે બે વચ્ચે વિષય ફેર કેટલો છે, એકને એકમાં પેટા વિષય કેટલો ફેર છે. એક વિષય તો મૂળ જ્ઞાન દશાનો જ છે. સાધક દશા કેવી હોય, મોક્ષ માર્ગની દશા કેવી હોય, હવે એની અંદર કેટલા કેટલા કેવા કેવા પ્રકારો ઉત્પન્ન થાય છે, ખોલ્યું છે આ વિષયને બોલેલો છે. ગુરુદેવજી પણ આ વિષય બહુ ખુલ્યો, પરમાગમ સારમાં પણ એ વિષય ઘણો આવ્યો છે. એવું બળ સતત, સતત એટલે નિરંતર, ક્યારેક એ બળ હોય ને ક્યારેક એ બળ ન હોય, એવું બધું નથી, સતત જ હોય છે, નિરંતર હોય છે, અને તે બધા પરિણામોની સાથે ને સાથે રહે છે. અથવા એવા બળને લીધે સર્વગુણોના પરિણામ છે એ વિકાસ પામતા જાય છે, બધા ગુણો વિકાસ પામે છે, પુરુષાર્થને લીધે વિકાસ પામે છે. પુરુષાર્થ રૂપ ક્રિયા પોતાની પર્યાયમાં થાય છે. પુરુષાર્થની ક્રિયા ક્યાં થાય છે, મનમાં વચનમાં કે કાયામાં થાય છે એમ નથી કહેતા. પુરુષાર્થની ક્રિયા રાગમાં થાય છે એમ નથી કહેતા કે ભાઈ આવો શુભ રાગ થયો એ પુરુષાર્થને લઈને થયો, અથવા પરદ્રવ્યમાં પુરુષાર્થ નથી કરતો. જે સાધકજી પરદ્રવ્યમાં જો આટલો ત્યાગ કરી નાખ્યો, કેટલો પુરુષાર્થ એનો, એને સર્વસંગ પરિત્યાગ કરીને દીક્ષા ધારણ કરી, કેટલો પુરુષાર્થ. કે જે બધા જેટલા કોઈ ચક્રવર્તીને યોગ્ય વૈભવ હતા, મનુષ્ય ગતિનો ઊંચામાં ઊંચું પુણ્ય છે ચક્રવર્તી, પછી ઈચ્છા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, બંને હોય છે એની અંદર, પણ ચક્રવર્તી સૌથી મોટું છે મનુષ્યમાં. દેવમાં ઇન્દ્ર છે, તો કેવો વૈભવ છોડીને જંગલમાં જનાર મુનિરાજ, એને જળમાં પુરુષાર્થ કર્યો કે ચૈતન્યમાં કર્યો? જીવનો પુરુષાર્થ જીવના કાર્યક્ષેત્રમાં છે, જળના કાર્યક્ષેત્રમાં નથી. પુરુષાર્થરૂપ ક્રિયા પોતાની પર્યાયમાં થાય છે. કોઈ પણ ક્રિયા, કોઈ પણ ગુણની કોઈ પણ ક્રિયા, આત્માની ક્રિયા આત્માની પર્યાયની મર્યાદાનું ઉલ્લંઘન કરીને અન્ય પદાર્થમાં, જળ પદાર્થમાં કોઈ પણ ક્રિયા થતી નથી, થઈ શકતી પણ નથી. મનમાં નહીં, વચનમાં નહીં, કાયામાં નહીં, અને બીજા સંયોગોમાં પણ નહીં. અને શુદ્ધ પુરુષાર્થની ક્રિયા, શુદ્ધ પરિણમનની ક્રિયા રાગમાં પણ નહીં, એની મર્યાદા જુદી, આને મર્યાદા જુદી. એમ પુરુષાર્થરૂપ ક્રિયા પોતાની પર્યાયમાં થાય છે, અને સાધક તેને જાણે છે. સાધકનું જ્ઞાન તેને જાણે છે કે જ્ઞાન એવો પર્યાય છે કે જે પોતાને પણ જાણે ને અન્ય ગુણોના પરિણામને પણ જાણે, દ્રષ્ટિને પણ જાણે, પુરુષાર્થને પણ જાણે, ચારિત્રમાં સ્થિરતા કેટલી થઈ એને જાણે, અસ્થિરતા કેટલી રહી એને પણ જાણે, અસ્થિરતાથી રાગ કેટલો થયો ચારિત્રમાં એને પણ જાણે, સુખને પણ જાણે ને દુઃખને પણ જાણે, સાધકપણાને બાધકપણાને બધાને જાણે. પુરુષાર્થરૂપ ક્રિયા પોતાની પર્યાયમાં થાય છે અને સાધક તેને જાણે છે, છતાં દ્રષ્ટિના વિષયભૂત એવું જે નિષ્ક્રિય દ્રવ્ય તે અધિક અને અધિક રહે છે. આવું બધું જ્ઞાન જાણે છે અને પુરુષાર્થની ઘણી પ્રધાનતા હોય છે, તો પણ એ સર્વ પર્યાયો કરતા સાધક જીવને શેમાં અધિકાય અને શેમાં મુખ્યતા છે, અને કોની મુખ્યતા છે કે પોતાના દ્રષ્ટિના વિષયભૂત એવું જે શ્રદ્ધાને શ્રદ્ધાએ વિષયભૂત કરેલું છે એવું જે દ્રવ્યની પણ નિષ્ક્રિય દ્રવ્ય અપરિણામી દ્રવ્ય જેને ક્રિયા નથી એવું દ્રવ્ય નિષ્ક્રિય શબ્દ પ્રકરણ અનુસાર અનેક અર્થમાં એનો પ્રયોગ થાય છે જેમ કે બહારના કાર્યોમાં આત્મા પરપદાર્થના કાર્યો કરવામાં નિષ્ક્રિય છે એમ કહેવાય અને પોતાની પર્યાયનો કાર્ય કરવામાં તે સક્રિય છે સ્વભાવ દ્રષ્ટિએ એ જ આત્માના સ્વભાવથી જોવામાં આવે તો સ્વભાવ દ્વારા વિભાવને કરવો અશક્ય હોવાને લીધે સ્વભાવ દ્વારા વિભાવને કરવો જ અશક્ય હોવાને લીધે આત્મા વિભાવ કરવા માટે નિષ્ક્રિય છે રાગ કરવા માટે આત્મા નિષ્ક્રિય છે સ્વભાવ દ્રષ્ટિએ એ જ આત્માના સ્વભાવને નિષ્ક્રિય સ્વભાવને અપરિણામી સ્વભાવને લક્ષમાં લેતા આત્મા એક સમયના સુધાશુદ્ધ પરિણામને કરવા માટે નિષ્ક્રિય છે કેમ કે સામાન્ય તે સામાન્ય રહે છે સામાન્ય કદી વિશિષ્ટ તો શક્તિ હંમેશા શક્તિ રૂપે રહે છે શક્તિ મટીને વ્યક્તિ થતી નથી અહીંયા એ શબ્દનો પ્રયોગ કરે છે આ જગ્યાએ કે દ્રષ્ટિના વિષયભૂત એવું જે નિષ્ક્રિય દ્રવ એટલે દ્રવ સ્વભાવ યાને દ્રવ એટલે પ્રમાણનો વિષય ન લેવો અહીંયા ગુણ પર્યાય વત દ્રવ્યમ એ વાત અહીંયા ન લેવી અહીંયા દ્રવ એટલે ત્રિકાળી દ્રવ સ્વભાવ દ્રષ્ટિનો વિષય દ્રવ સ્વભાવ ધ્રુવ અપરિણામી નિષ્ક્રિય સ્વભાવ 320 ગાથામાં ભગવાન જયસેનાચાર્યએ સમયસારમાં નિષ્ક્રિય શબ્દનો પ્રયોગ કર્યો છે આત્મા પરમ પારિણામિક ભાવ સ્વરૂપે પરમ શુદ્ધ નિશ્ચયને એનો વિષયભૂત છે અને શ્રદ્ધાનો વિષયભૂત દ્રષ્ટિનો વિષયભૂત કર્યો ત્યાં જ્ઞાનની અપેક્ષાએ પરમ શુદ્ધ નિશ્ચયને એનો વિષય શુદ્ધ નિશ્ચય ન લીધો પરમ શુદ્ધ નિશ્ચયને એનો વિષય એમ વાત એવો જે પારિણામિક ભાવ છે એ નિષ્ક્રિય છે મહારાજ નિષ્ક્રિયનો શું અર્થ કરો છો નિષ્ક્રિય ટીપો અર્થ જેમાં બંધ અને બંધના કારણભૂત કોઈ પરિણામ ન હોય અને જેમાં મોક્ષ અને મોક્ષના કારણભૂત એટલે મોક્ષ માર્ગના પરિણામ ન હોય એવા સર્વ પરિણામો અભાવ સ્વભાવે જે છે એની સર્વ પરિણામની ક્રિયાથી જે શૂન્ય છે અને એ સર્વ પરિણામ ક્રિયાથી જે રહિત છે ત્રણ બોલવા અમે નિષ્ક્રિય દ્રવ કહીએ છીએ આનું નામ નિષ્ક્રિય દ્રવ્ય એવું તે દ્રવ અધિક ને અધિક રહે છે આની અંદર એક ગૂઢ રહસ્યાર્થ છે કે સામાન્ય રીતે પર્યાયમાં વિવેક કર્યો ત્યારે હે ઉપાધિ નક્કી કર્યું કે સ્વાભાવિક પરિણામ છે તે ઉપાધિ છે સુખ ઉપાધિ છે શુદ્ધિ ઉપાધિ છે વિતરાગતા ઉપાધિ છે અને રાગાદી એ છે દુઃખ એ છે અપવિત્રતા એ છે એમ પરસ્પર પરિણામોની અંદર મુખ્ય ભંગ કરવા છતાં પણ સર્વ પરિણામથી અધ્યાત્મની સર્વ દશાઓથી કોઈ અધિકમાં અધિક સ્થાન હોય તો તે નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક દ્રવ્યનું સ્થાન છે એમ કોઈ અધ્યાત્મ પર્યાય ચાહે સમ્યક દર્શનની હોય શાહી સમ્યક દર્શનની પર્યાય હોય પરમ પુરુષાર્થંત મુનિરાજની દશા હોય કે જે સ્થિર જંગલમાં રહેતા હોય કે કેવળ જ્ઞાનની દશા હોય શુદ્ધાત્મ દ્રવ્યથી કોઈ અધિક નથી સાધકને કોઈ શુદ્ધાત્મ દ્રવ્યથી કોઈ અધિક નથી એવું જે નિષ્ક્રિય દ્રવ્ય તે અધિક અને અધિક જ રહે છે એટલે સાધક જીવ અધ્યાત્મ પર્યાયોની પ્રશંસા ગુણ પ્રિટાયની પ્રશંસાને મહિમા કરે તો પણ એ મર્યાદિત વાત છે. એની મહિમાની વાત સમ્યક દર્શનના મહિમાની વાત મર્યાદિત છે અને કેવળ જ્ઞાનના મહિમાની વાત પણ મર્યાદિત છે. સ્વભાવના મહિમાની વાત અમર્યાદિત છે. એમ લીધું આમાં મર્યાદા છે ને આમાં મર્યાદા નથી. એમ લીધું અથવા સ્વભાવનો આધાર છોડ્યા વિના અવલંબન છોડ્યા વિના એના મહિમાનો ત્યાગ કર્યા વિના એટલું જ નહીં એનો મહિમા કરવા અર્થે સમ્યક દર્શનનો ને કેવળ જ્ઞાનનો મહિમા કરવામાં આવે છે. જેમ કોઈ નોકરનો મહિમા કરે અને એ દ્વારા શેઠનો મહિમા બતાવે કે ભાઈ ફલાણી પેઢીનો મેનેજર છે એની પાસે લાખો કરોડો થઈ ગયા છે. જો એના મેનેજર પાસે લાખો કરોડો થયા હોય તો એના માલિક પાસે કેટલા છે એમ બતાવવા માટે એના નોકર ચાકરની કિંમત કરવામાં આવે. ખરેખર ત્યાં નોકર ચાકરની બતાવવા નથી પણ એના શેઠને સંપત્તિને બતાવી છે. એમ સમજ કે અધ્યાત્મ પર્યાયોનો મહિમા તે અધ્યાત્મ પર્યાયો જેના આધાર લઈને પ્રવર્તે છે એનો મહિમા દર્શાવવા અર્થે એ વાત ચાલે છે. એમાં બીજી કોઈ અપેક્ષા લઈ અને શુદ્ધ દ્રવ્યનો મહિમા છૂટી જાય તો એને મહિમા કરતા આવડ્યો. સમ્યક દર્શનનો મહિમા કરે અને વિપર્યાસ થાય કે ખરેખર કરે તો ન થાય. જો એને શુદ્ધાત્મ દ્રવ્યની સમ્યક દર્શનના વિષયભૂત દ્રવ્યની મહિમા લક્ષમાં હોય તો ન થાય પણ એ વગર કરે તો એને સમ્યક દર્શનનો મહિમા કરતા આવડ્યો નથી અને એ સમ્યક દર્શનનો મહિમા ખરેખર કરતો નથી. છતાં પણ દ્રષ્ટિના વિષયભૂત દેવનું જે નિષ્ક્રિય દ્રવ્ય તે અધિક અને અધિક રહે છે એમાંથી આ વાત નીકળે છે કે પુરુષાર્થની પર્યાય કે કેવળ જ્ઞાનની પર્યાય કે પરમાનંદની પર્યાય એ સર્વ કરતા નિષ્ક્રિય દ્રવ્ય અધિક છે. અધિક છે એટલે મહાન છે, ઊંચું છે, એનું પદ એનું સ્થાન ઊંચું છે અથવા એનાથી અનંત ગુણ વિશિષ્ટ છે. એક સમયની સિદ્ધ પર્યાયથી પણ તે અનંત ગુણ વિશિષ્ટ છે. એટલે ગુરુદેવ શ્રી એમ કહેતા કે ભાઈ તે તારા સ્વરૂપને ઓળખ્યું નથી. તારા પેટમાં તારા સ્વરૂપના પેટમાં એમ કંઈક બાર પર્યાય નથી એટલે પેટમાં ગણાવે છે. અનંત સિદ્ધની પર્યાયો પડી છે. કેટલી? 1, 2, 3, 4, 5 લાખ કરોડ અબજ નહીં પણ અનંત સિદ્ધ પર્યાયો પડી છે. એવું તારું બહુ મોટું પેટ છે પણ તને તારા સ્વરૂપની ઓળખાણ આવી સાધક પરિણતિની અટપટી રીતને જ્ઞાની બરાબર સમજે છે બીજાને સમજવું અઘરું પડે છે. મૃદુ ભાષામાં બોલાય છે કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને આ બરાબર સમજાય છે અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિને સમજાતો નથી. પણ અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિ શબ્દનો પ્રયોગ કરવાને બદલે સાધક સિવાયના જ્ઞાની સિવાય બીજાને સમજાતો નથી. ત્યાં એવો શબ્દ પ્રયોગ હતો. એ વાત કરતા હતા મેં આ બોલું પણ ચર્ચા થઈ કે અહીંયા એવું લખેલું હતું કે અજ્ઞાનીને આ સમજવું અઘરું પડે છે. એ બેન શ્રીએ શબ્દ કહ્યો અજ્ઞાન શબ્દ કાઢી નાખ્યો બીજાને નથી સમજાતો એમ રાખવાના આપણે શબ્દ બદલાયો છે, પોતે બદલ્યો છે એમ હોય. મારે બોલવાની આવી પદ્ધતિ છે. અત્યારે જે પોતાને ભાવમાં આવ્યું હોય એ પ્રમાણે શબ્દ તો પોતાને ખ્યાલમાં આવ્યો હોય એ પ્રમાણે લખી લે. પાછી સાંભળાયું ત્યારે અહીંયા શબ્દ બદલ્યો છે એમ મારે ચર્ચા. આવી સાધક પરિણતિની અટપટી રીતને જ્ઞાની બરાબર સમજે છે. જ્ઞાનીને શું અધિક છે, શું પુરુષાર્થ છે, શું શ્રદ્ધા છે. શ્રદ્ધા તો મૂળ ગુણ ગણીને એનો બહુ જબરદસ્ત વક્કર ગણવામાં આવે છે. માણસ કહે છે ને કોઈ અમારા ઘરમાં અમારા કુટુંબમાં 150 માણસ છે પણ આનો વકર ઘણો છે. વકર એટલે હું એનું જોર એમ શ્રદ્ધાનું જોડ બધા ગુણોમાં ગણવામાં આવે છે. કેમ કે એ ગુણ એવો છે જે મૂળમાં કામ કરે છે અને પૂરેપૂરો સવળો થઈને કામ કરે છે. પુરુષાર્થની પ્રધાનતા છે પણ એટલો પુરુષાર્થ રાગરૂપમાં રાગમાં વહેંચાય છે. બાહ્ય ક્રિયા અને અનુસરતા પરિણામોમાં કેટલો પુરુષાર્થ વહેંચાય છે કે મુનિરાજ છે. આહારમાં અંતરાય પડ્યો અને ઉપવાસ થયો. 46 દોષ રહીત આહાર હોય શંકા પડી ગઈ કે ઘરમાં બે માણસ છે ને આટલા બધા તપેલા કેમ છે, આપણે આટલો બધો ખોરાક કેમ છે, બીજા માણસ ગેરહાજર હોય અથવા તો કોઈનો ખોરાક વધારે હોય અને એમને શંકા પડે બે માણસ ઘરમાં છે બીજું કોઈ આમાં છે ને એનામાં તો રાંધ્યું છે ઘણું, ઉદ્દેશ મારા ઉદ્દેશથી તો નહીં રાંધ્યું હોય ને. આજ મહારાજ આવી છે તો મારે આહાર કરાવવા કામ લાગશે, આહારદાન દેવા માટે ઉપયોગી થશે, માટે આપણે વધારે રાંધવા મહારાજ માટે એટલું વધારે રાંધવું. એવી જો શંકા પડે ને આહાર છોડી દે, આહાર છોડી દે તો એમને ઉપવાસ પડે. તો પછી એક શુદ્ધા પરિશ્રમને ટકાવવા માટે એમનો પુરુષાર્થ આત્મામાં જાય છે અને એવો જે વિકલ્પ આવે છે એનું જોર આવે છે કે છૂટી જાય આહારનો વિકલ્પ, છૂટી જાય આર્થ ધ્યાન ન થાય. ક્યારે રે આજે ઉપવાસ પડ્યો એવું આર્થ ધ્યાન એમને ન થાય પણ વિતરાગતા વધે. પણ એ વખતે જોરથી વિકલ્પ આવે એટલે આર્થ ધ્યાન ન થાય, એટલું બળ આવે પરિણામની અંદર વિચારની અંદર, વિચાર બળ એટલો જોરથી આવે તો એટલો પુરુષાર્થ ક્યાં લાગે. શ્રદ્ધામાં એવું નથી, પુરુષાર્થ બે જગ્યાએ વહેંચાય, શુદ્ધતાના પરિણામમાં અને શુભ વ્યવહારના પરિણામમાં. શ્રદ્ધામાં એવું બની ગયું નથી, એને એક જ વિષય છે એટલે એનો વકર ઘણો છે પરિણામ. તો એવું બધું જે પરિણામની અંદર અનેક પ્રકારના ગુણના પ્રકારો છે પરિણામમાંના, શ્રદ્ધા ગુણ કેવા પ્રકારે પરિણમે, જ્ઞાન કેવા પ્રકારે પરિણમે, પુરુષાર્થ કેવા પ્રકારે પરિણમે, એ બધી અટપટી રીતને જ્ઞાની બરાબર સમજે છે. પોતાના અનુભવથી અને પોતાના પરિણમનથી એ બરાબર સમજે છે અને એવું સમજવું બીજાને, એવો અનુભવ ન હોય એવા બીજાને સમજવું અઘરું પડે છે. કેટલાક પાત્ર જીવો એ દશાને સમજી શકે છે, એ સમજતા એને જો કંઈ ભાવ ભાસે છે એવી જો એની જ્ઞાનની યોગ્યતા હોય તો એને એ બધા પરિણામોની અંદર નિષ્ક્રિય દ્રવ્યની અધિકતા શું છે એ એને સમજાય છે. પટપટી રીતમાં આ છે એક વિશેષ કે અનેક ગુણોના પરિણામ તો પોતપોતાની રીતે કામ કરે છે એટલે એને શંકા પડતી નથી કે શુદ્ધતા પૂર્ણતાની નો ધ્યેય અને શુદ્ધતા અને શ્રદ્ધા પૂર્ણતાની હોવા છતાં, ધ્યેય અને શ્રદ્ધા પૂર્ણતાની હોવા છતાં સાધકને રાગ કેમ થયો એને શંકા પડતી નથી. કેમ કે એના ચારિત્ર ગુણને યોગ્યતા અનુસાર પરિણામ તો સમજે છે, એના પુરુષાર્થને પણ એના ગુણસ્થાન અનુસાર સમજે છે. પણ એ સર્વમાં અધિકમાં અધિક જે પરમાત્મા દ્રવ્ય છે, પરમેશ્વર દ્રવ્ય, નિષ્ક્રિય પારિણામિક ભાવ છે, એ મુખ્ય વિષય છે. એ પણ જયારે એને સમજાય છે એના પરિણામમાં, ત્યારે એને એ વિષયનું રહસ્ય સમજાઈ જાય છે અને એની ગતિ પણ પોતાના પરમાત્મા દ્રવ્ય પ્રત્યે ચાલુ થઈ જાય છે. આમ જ્ઞાનીની દશા ઓળખાતા એ દશાનું કેન્દ્ર સ્થાન જે પરમેશ્વર પદ છે, એ પરમેશ્વર પદ પ્રત્યે લક્ષ્ય જતા એને પોતાના પરમેશ્વર પદનો પત્તો લાગે છે. એટલે એ મોક્ષ પાત્ર મોક્ષ આગળ વધીને જ્ઞાન દશાને ધર્મ દશાને પ્રાપ્ત કરે છે, સુમીર દર્શનને પ્રાપ્ત કરે છે. એનું એ કારણ એવા કોઈ ઉત્કૃષ્ટ પાત્રને એ સમજાય છે અથવા જ્ઞાનીને સમજાય છે, એ સિવાયના બીજાને સમજાતા નથી અથવા તો ઘણું અઘરું પડે છે. આવું બધું શું આપણું શું વાત ચાલે છે, મેળ ખાતો નથી એવું લાગે છે. આની જગ્યાએ એવો એને તર્ક વિતર્ક ઉઠે છે, સમાધાન નથી ઉઠે.